જો મને કશું જ કામ નથી લાગ્યું ત્યારે આખરે હે કૃષ્ણ કહ્યું, મોઢામાંથી છેડો છૂટી ગયો. અને ત્યાં આગાડી ભગવાન કૃષ્ણ સ્વયં વસ્ત્ર સ્વરૂપે આવીને ઉભા થઈ ગયા, એની લાજ રાખી. અને ત્યાં આગાડી દુશાસન આમ કોઈ વીજળીનો ઝાટકો લાગતો હોય એમ એક વખત હાથ છૂટી ગયો કે આ શું. આખા જ પ્રસંગનું તત્વદર્શન એ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની વૃત્તિઓને અન્યની પાસે ભટકતી રાખે છે ત્યાં સુધી એની રક્ષા થઈ શકતી નથી. પોતાના બલના અહંકાર ઉપર પણ એ પોતાના ચશીલની રક્ષા કરી શકતો નથી. પણ જ્યારે સર્વ તરફથી હારીને માત્ર ઈશ્વરને આધીન થઈ દીન થઈને પુકારે કે હે કૃષ્ણ દ્વારકાવાસ, હવે તું એક મારો રક્ષક છે, અને બધી શિથિલતા આવી ગઈ ભગવદ નામ સ્મરણથી, એની સાથે જ ભગવાન વસ્ત્ર બનીને આવે. 9999 એના ચીર પુરાય, એનું તાત્પર્ય અનંત છે, શૂન્ય નહીં. 9999 કેમ 10,000 ન પૂરા, 1,00,000 કે 10,000 પૂરા ન કર્યા? ભગવાન શૂન્ય નથી, ભગવાન 9 માફક અનંત છે, એ વધે જ જાય છે, વધે જ જાય છે. 9 આંકડાને જોજો તો વધતો જશે, ને ગણિત ના હિસાબે. તો ભગવદ સ્મરણ એ જ માણસને પાપમાંથી ઉગારી શકે છે. બાકી આ જગતની કોઈ મહાન શક્તિશાળી ભીમ હોય કે ભીષ્મ પિતામહ હોય કે અર્જુન હોય, પણ એને નથી બચાવી શકતો. ભગવાનનું નામ માત્ર સાંભળતાની સાથે 10,000 હાથીના બળવાળો દુશાસન પણ એકવાર ધ્રુજી જાય અને હાથમાંથી પાલવ છોડીને એક તરફ હટી જાય. નામ સ્મરણમાં કેટલી શક્તિ છે મહાભારતના પ્રસંગની અંદર. એ નામ સ્મરણ જીવનની અંદર એનો આધાર લીધેલો હશે તો કોઈ પણ શક્તિ પાપમાંથી નહીં બચાવી શકે, આપણા ચારિત્રને નહીં બચાવી શકે, માત્ર એક ભગવાન બચાવી શકે. ભગવાનનું શરણું અંતઃકરણ પૂર્વક પોતાની શક્તિઓને પણ એક બાજુ મૂકી દઈને કે હું જીતીશ. નારદજી તપસ્યા કરીને વાસના ઉપર વિજય કરીને નીકળ્યા, અહંકાર આવ્યો કે મેં વિજય મેળવ્યો. પણ જ્યાં ભગવાને એની પરીક્ષા લીધી ત્યારે એ જ નારદ વિમોઢ બન્યા છે, વ્યામોહમાં. એટલે પોતાની જે ઉપાસનાની શક્તિનો અહંકાર એ પણ ત્યાં ન રહેવો જોઈએ. નારદજીનો અહંકાર ગયો, ખુદ દ્રૌપદીને પણ અહંકારનો ત્યાગ કરવો પડ્યો કે બસ પ્રભુ એ કહે તું હવે તારે શરણે છું, તું મારી રક્ષા. ત્યારે કવિ હિન્દી કવિ કેટલો સરસ એનું પદ છે, નારી બીચ સારી હૈ કે સારી બીચ નારી હૈ, નારી બીચ સારી હૈ કે સારી બીચ નારી હૈ, સારી 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 નહીં નારી 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 નહીં. બહુ સરસ કવિતા એને બનાવી છે. ક્યાં તો આખી દ્રૌપદી, એ દ્રૌપદી આટલી બધી આટલા બધા વસ્ત્રો નીકળતા જાય છે, શું એ જ આખી સાડીઓની બનેલી છે? સારી સારી નારી નહીં નારી નારી સારી. બહુ સરસ વાત. આખરે કવિ અંતિમ પંક્તિની અંદર કહી દે છે, ઓ તો કૃષ્ણ કે પ્રેમ કી કિનારી. ભગવાનના નામની અંદર જે પ્રેમ, એનું અનુસંધાન, બસ મારો સંબંધ મારા ભગવાનની સાથે, મારો સંબંધ મારા આત્માની સાથે છે, મારા નિજ સ્વરૂપની સાથે છે, હું એથી દૂર નથી, તો જ રક્ષા થશે. શરીર ભાવમાં આવ્યા ને ત્યાં આગાડી આપણી હાર થશે. શરીર ભાવની અંદર પ્રવેશ કર્યો એટલે આસક્તિઓ, વિકૃતિઓ, વાસનાઓ બધું જ હેરાન કર્યા કરશે. પણ શરીર ભાવ મટીને આત્મભાવ આવ્યો, ભગવત ભાવ આવ્યો અહંકાર છોડીને, તો બસ આપણી સુરક્ષા કરનાર આપણું આત્મતત્વ છે, આપણી ચેતના છે. ભગવાન એકમાત્ર રક્ષા કરી શકે. પોતાનો અહંકાર પણ પોતાની રક્ષા નથી થવા દે. ચારિત્રની રક્ષા કરવી હોય તો માત્ર ઈશ્વરનો આશ્રય લેવો પડશે. ખુદ દ્રૌપદીને લેવો પડ્યો કે મારી તો લાજ જઈ રહી છે, હું પોતે પણ મારી લાજની રક્ષા. પાંચ પતિ છે, પાંચ પતિરૂપ આ પાંચ ભૂતો છે, પાંચ ભૌતિક શરીર છે, પણ એ પણ નથી એમાંથી બચાવી શકતું. પાંચ ભૌતિક શરીર પણ પોતાની ઇજ્જતથી આબરૂ ઇજ્જતને બચાવી શકતી નથી. અરે પાંચ ભૌતિકતાની અંદર પડેલો આત્મ અહંકાર સ્વાભિમાન એ પણ નથી છૂટવા દેતું, બચવા દેતું. તારે શું કહે છે મહારાજની આજ્ઞા પ્રમાણે આઠ મુક્તિ તેની સેવા કરે, બસ પછી પોતે તો મુક્ત બની જાય, કારણ ભગવાનને સોંપી દીધું. પોતાનું જે કંઈ છે એનો સૂત્રધાર અને સુકાની ભગવાનને બનાવી દો. તું જીવાડે કે માર, તારે હાથ સોંપી છે એ ભાવ. તારે તોય તું અને ડૂબાડે તોય તું. મંદોદરી રાવણને કહી દે છે, નાથ મારે મરીય જીઆએ જીજે. એ રામને શરણે જાઓ, મારે તો મોતનો સ્વીકાર કરી લેજે, અને જીવાડે તો એ જીવાડે તોય પણ એ મારે તોય પણ એ. આ દ્રઢતા ભગવાનના શરણની અંદર અને નામ સ્મરણની હોય. અને એના એટલા માટે કહ્યું સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. જીવન જીવતો જા, જીવન સંગ્રામ છે, લાઈફ ઇઝ સ્ટ્રગલ. પણ એ સંઘર્ષ, એ સંઘર્ષની અંદર, એ જીવન સંગ્રામની અંદર તું નામ ભગવાનને ના છોડીશ. જો તારે શાંતિ જોઈતી, જો તારી માનસિક સ્થિરતા, તારી માનસિક અશાંતિ દૂર કરવી હોય તો એકમાત્ર ભગવત સ્મરણ સિવાય બીજો કોઈ ઉપાય. જ્યારે પણ મન અશાંત બને, બોજવાળું બની જાય, ખૂબ ભાર સહન ન કરી શકે, ત્યારે થાકો કંટાળો, ત્યારે કોઈક મંદિરમાં, કોઈ સત્સંગમાં, કોઈ ભગવત સ્મરણની અંદર બેસી જાઓ. કોઈક મહાપુરુષની પાસે જઈને બેસી જાઓ. તમે ધીમે 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 તમારી માનસિક અશાંતિ, માનસિક અસંતુલતા ધીરે ધીરે એને નિવારી શકશો. કેમ? મુક્તિ તેની સેવા કરે. એ અવસ્થામાંથી મુક્ત કરનાર જો કોઈ હોય તો એકમાત્ર નામ સ્મરણ. આઠ પોર 64 ઘડી રટણ કરે. તમારે બહાર નીકળવું છે તમારી પરિસ્થિતિમાંથી. ગૂંચાતા હો, ઘરમાં ગૂંચાતા હો, અકળામણ થતી હોય તો ક્યાંક તીર્થયાત્રાની, કોઈ તીર્થ ક્ષેત્રની અંદર નીકળી જાઓ. 5-10 દિવસ અઠવાડિયું રહી આવો, શાંતિ થઈ જશે, પછી આવો. મુક્તિ તેની સેવા. ભગવાનના નામથી કોઈ પણ કરેલું કાર્ય કે કોઈ પણ કરેલી યાત્રા, પ્રવાસ, એ પણ તમને શાંતિ આપશે. પણ યાત્રા નામથી જજો, પ્રવાસથી નહીં. પ્રવાસ તમને શાંતિ નહીં આપે. ભગવદ ભજન એ તો માણસના જીવનનો એક અમૃત છે, આશ્રય આપનાર છે, શાંતિ આપનાર છે. દરેક માણસ શાંતિ ઇચ્છતો હોય છે, પણ એનો વ્યવહાર એને હંમેશા અશાંત કરતો હોય છે. એનો જીવનનું એક એક કામ એને હેરાન કરતું હોય છે, દુઃખી કરતું હોય છે. છોડી પણ નથી શકતો, પૂરું પણ નથી કરી શકતો. અકળાય છે, હેરાન થાય છે, ત્યારે ઈશ્વરનો આશ્રય લે. અને જુઓ, માણસ એના જીવનમાં ઘણું બધું ફરતો હોય, ભટકતો હોય, પૈસાની પાછળ, શક્તિની પાછળ, ઉપાસના, અરે રૂપની પાછળ, બળની પાછળ, સત્તાની પાછળ, પણ બધેથી જઈ જઈને થાકીને, માથું કૂટાઈને કરીને પાછો એકમાત્ર ધર્મની પાસે આવે કે હવે તો ત્યાં ભર્તવરી કે સર્વમ વ્યર્થ મરણ સમયે ધર્મ એકસ્તા દારા પુત્રા ધનમ વા પરિજન સહિતા. આ બધું જ. અને વૈરાગ શતકના છેલ્લા શ્લોકની અંદર એક જ વાત કરે કે આ આખું જીવન કે આખી સૃષ્ટિની અંદર ક્યાંય સુખ નથી, ક્યાંય નિર્ભયતા નથી. મૌને વાદી ભયમ રૂપે જરા